दर्शनों की करा पूजा उपाध्याय श्री सिद्धांत सुपाठ का मुनिवरा रत्न परमेश्वर प्रतिदिन कुर्वन्तु वो मंगलम्।
जैन सिद्धांत प्रश्नोत्तर माला એનો સ્વાધ્યાય ચાલે છે, એમાં પ્રશ્ન 54 નયના કેટલા પ્રકાર છે, નિશ્ચય નય અને વ્યવહાર નય। નયના બે પ્રકાર છે, નિશ્ચય નય અને વ્યવહાર નય। એમાં પહેલું છે કે નિશ્ચય નય કોને કહે છે, વસ્તુના કોઈ અસલી મૂળ અંશને ગ્રહણ કરવાવાળા જ્ઞાનને નિશ્ચય નય કહે છે। જેમ કે માટીના ઘડાને માટીનો ઘડો કહેવો, એટલે વસ્તુની મૂળ વસ્તુ, કોઈ પણ વસ્તુ છે એનો મૂળ અંશ એને પકડવામાં આવે અને જે નય હોય એટલે જ્ઞાનનો અંશ જે હોય તેને નિશ્ચય નય કહેવાય છે। એટલે અહીંયા માટીનો ઘડો હોય તો માટીનો ઘડો જ કહેવામાં આવે તો એ નિશ્ચય નય થાય છે। એટલે વસ્તુના કોઈ મૂળ અંશને ગ્રહણ કરવાવાળા જ્ઞાનને, જ્ઞાનનો અંશ એ નય છે, અને જ્ઞાનના અંશમાં કયો નય તો મૂળ અંશ લેવાની વાત કરી છે। તો એટલે માટીનો ઘડો હોય તેમાં માટી છે, તો માટી મૂળ વસ્તુ છે, તો માટીના ઘડાને માટીનો ઘડો કેવો એટલે એ નિશ્ચય નય થયો। હવે વ્યવહાર નય કોને કહે છે, કોઈ નિમિત્તના કારણથી એક પદાર્થને બીજા પદાર્થ રૂપે જાણવાવાળા જ્ઞાનને વ્યવહાર નય કહે છે। જેમ કે માટીના ઘડાને ઘીના રહેવાના નિમિત્તથી ઘીનો ઘડો કેવો, માટીનો ઘડો તો માટીનો જ છે પણ એમાં ઘી ભરવામાં આવતું હોય તેને એમ આપણે કહીએ કે ઘીનો ઘડો। આપણે જેમ કહીએ છીએ કે બરણી કાચની હોય છતાં પણ એની અંદર જે વસ્તુ ભરવામાં આવી હોય એ વસ્તુ પ્રમાણે એને ઓળખીએ છીએ। જેમ કે ચોકલેટની બરણી, ચોકલેટની બરણી નથી, બરણી તો કાચની જ છે પણ છતાંય આપણે શું કહીએ છીએ કે ચોકલેટની બરણી, આવું આપણે કહીએ છીએ। એટલે એ જે કહેવામાં આવ્યું ચોકલેટની બરણી અથવા તો ઘીનો ઘડો જે કહેવામાં આવ્યું એ ચોકલેટના નિમિત્તે અથવા ઘીના નિમિત્તે કહેવામાં આવ્યું, મૂળ વસ્તુ જે છે તે એની નથી, છતાં જે નિમિત્ત દ્વારા ઓળખાવવામાં આવ્યું। એટલે અહીંયા કહે છે કે કોઈ નિમિત્તના કારણથી એક પદાર્થને બીજા પદાર્થ રૂપે જાણવાવાળા જ્ઞાનને વ્યવહાર નય કહે છે। એટલે જાણવાનું શું હતું, ઘડો, અને એને આપણે ઘીના નિમિત્તે ઘીનો ઘડો તરીકે જાણ્યું એટલે એ નિમિત્તથી જાણવું થયું, એ વ્યવહાર નય થયો। જ્યારે નિશ્ચય નયની અંદર મૂળ અંશ છે એને ગ્રહણ કરવામાં આવે એટલે મૂળ અંશને જાણવામાં આવે, માટીનો ઘડો છે તો માટીનો ઘડો જ કહેવાય, કાચની બરણી છે તો કાચની બરણી જ કહેવાય, એટલે એમાં વચ્ચે કોઈ નિમિત્ત આવતું નથી અને નિમિત્ત દ્વારા નથી જાણતા, મૂળ અંશને જાણીએ છીએ, મૂળ અંશનું જ્ઞાન એને ગ્રહણ કરીએ છીએ એટલે એ નિશ્ચય નય છે અને વ્યવહાર નયમાં મૂળ અંશને છોડી અને નિમિત્ત દ્વારા જે જ્ઞાન થાય છે એને જાણીએ છીએ, એટલે વચ્ચે નિમિત્ત આવે ત્યારે એ વ્યવહાર નય થાય છે। વ્યવહારની વાત લીધી છે તો એક બીજી વાત પણ કહું કે વ્યવહાર ઘણી રીતે કહેવામાં આવે છે, ભેદ કરીને જાણવું એને પણ વ્યવહાર કહેવામાં આવે। વસ્તુ છે મૂળ, પણ એમાં જ્યારે ભેદ કરીને જાણવામાં આવે છે ત્યારે પણ વ્યવહાર કહેવામાં આવે છે. હવે અહીંયા નિશ્ચય નયના કેટલા ભેદ છે? નિશ્ચય નયના બે ભેદ છે, દ્રવ્યાર્થિક નય અને પર્યાર્થિક નય. દ્રવ્યાર્થિક નય કોને કહે છે? તો કે દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુમાં દ્રવ્યનો મુખ્યપણે અનુભવ કરાવે, અર્થાંત સામાન્યને ગ્રહણ કરે તેને દ્રવ્યાર્થિક નય કહે છે. આ સમજવાની વાત છે. દ્રવ્ય અને પર્યાય, દ્રવ્ય ને પર્યાય હોય જ, દ્રવ્ય પર્યાય વિનાનું હોય નહીં. અને દ્રવ્ય અને પર્યાય બંને છે તો બંનેમાં એ દ્રવ્યને મુખ્ય કરીને વાત કહેવામાં આવી હોય અને એ દ્રવ્યને મુખ્યપણે એને દર્શાવતું હોય, એનો અનુભવ કરાવતું હોય, એ દ્રવ્યાર્થિક નય છે. એ વખતે પર્યાયને ગૌણ કરીને વાત કરવામાં આવી હોય. કેટલીક વખત તો શાસ્ત્રમાં જાણે કે પર્યાય છે જ નહીં એ રીતે વાત કરવામાં આવી હોય અને માત્ર દ્રવ્યની મુખ્યતાથી જ વાત કરવામાં આવી હોય તો એ દ્રવ્યાર્થિક નય છે. અને એને બદલે જો પર્યાયને મુખ્ય કરીને વાત કહેવામાં આવે તો પર્યાર્થિક નય થાય છે. એટલે દ્રવ્યાર્થિક નયમાં જે દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુમાં દ્રવ્યનો મુખ્યપણે અનુભવ કરાવે, દ્રવ્ય પર્યાય સ્વરૂપ જ હોય, દ્રવ્યનું સ્વરૂપ જ એવું છે, બે હોય જ, પણ એમાંથી તમને દ્રવ્યનો મુખ્યપણે અનુભવ કરાવે, દ્રવ્ય વિશે જ જણાવે અને એવા નયને દ્રવ્યાર્થિક નય કહે છે. પર્યાર્થિક નય કોને કહે છે? એટલે પર્યાર્થિક તો જે મુખ્યપણે વિશેષને, ગુણ અથવા પર્યાયને વિષય કરે તેને પર્યાર્થિક નય કહે છે. જો ગુણ અને પર્યાય બંને આમાં લીધા છે, ગુણ અથવા પર્યાય, એમ કેમ? તો કે આત્માની વાત કરતા હોઈએ ત્યારે ગુણની વાત લઈએ તો ગુણ છે તે આત્માનો વિશેષ છે, પર્યાય છે તે પણ આત્માનો વિશેષ છે. સામાન્ય જે છે અને વિશેષ, એક વસ્તુ સામાન્ય છે અને બીજું વિશેષ છે, વિશેષતા રૂપે છે. તો ગુણ છે એ વિશેષ છે અને પર્યાય છે તે પણ વિશેષ છે. ગુણ વિશેષ છે પણ કેવું છે? ગુણ જે છે તે બધા કેવા છે? વિશેષ તો છે પણ એ કાયમ નિત્ય રહેવાવાળા વિશેષ છે. પર્યાય છે તે નિત્ય રહેવાવાળું વિશેષ નથી, પર્યાય છે તે ક્ષણિક વિશેષ છે. એટલે બંનેને માટે એ લાગુ પડે. એટલે ગુણને કોઈને મુખ્ય કરીને વાત કહેવામાં આવતી હોય ત્યારે પણ અહીંયા એ વાત લેવાય. એટલે અહીંયા કહ્યું છે કે મુખ્યપણે વિશેષને વિષય કરે તેને પર્યાર્થિક નય કહે છે. હવે અહીંયા સ્પષ્ટતા થોડીક વધારે આપી છે તે સમજીએ. દરેક દ્રવ્ય સામાન્ય વિશેષાત્મક છે. તે બંને સામાન્ય અને વિશેષ એને જાણનારા દ્રવ્યાર્થિક નયરૂપ અને પર્યાર્થિક નયરૂપ બે જ્ઞાન ચક્ષુઓ છે. એટલે બે રીતે જ્ઞાન કરવામાં આવે. સામાન્ય અને વિશેષાત્મક વસ્તુનું સ્વરૂપ છે. સામાન્ય છે તે દ્રવ્ય છે, વિશેષ છે તે ગુણો અને પર્યાય છે. એટલે સામાન્ય જે છે તેને જાણનાર અને વિશેષને જાણનાર એવા બે નય થાય. એટલે અહીંયા બે જ્ઞાન ચક્ષુ ગયા. દ્રવ્યાર્થિક નયરૂપી એક ચક્ષુથી જોતા, એક દ્રષ્ટિથી જોતા, એક એંગલથી જોતા, દ્રવ્યાર્થિક નયરૂપે જોતા દ્રવ્ય સામાન્ય જ જણાય છે કે આ દ્રવ્ય છે એવું જણાય છે. તેથી દ્રવ્ય અનન્ય અર્થાત તેનું તેજ ભાસે છે, અન્ય નહીં, અનન્ય, અન્ય અન્ય નહીં, જુદું નહીં, જેવું છે તેવું તેનું તેજ દેખાય એટલે અનન્ય. દ્રવ્યાર્થિક નયરૂપી એક એંગલથી જોવામાં આવે, એક દ્રષ્ટિકોણથી જોવામાં આવે એટલે દ્રવ્યાર્થિક નયરૂપી એક ચક્ષુથી જોતા દ્રવ્ય સામાન્ય જ જણાય છે. તેથી દ્રવ્ય અન્ય અર્થાત જુદું નથી, અનન્ય, અન્ય નથી, અનન્ય છે, તેનું તેજ દેખાય છે. અને પર્યાર્થિક નયરૂપી બીજા એક ચક્ષુથી જોતા, બીજા દ્રષ્ટિકોણથી જોવામાં આવે ત્યારે દ્રવ્યના પર્યાયોરૂપી વિશેષો જણાય છે. પર્યાયોરૂપી વિશેષો એટલે જુદી જુદી પર્યાય રૂપે એ દ્રવ્ય જણાય છે, એ એના વિશેષો છે. તેથી દ્રવ્ય અન્ય અન્ય ભાસે એટલે જુદું જુદું ભાસે છે, જે પર્યાય છે એવું દેખાય છે. પર્યાયની દ્રષ્ટિથી જોઈએ તો એ દ્રવ્ય જુદું જુદું દેખાય છે, જેમ કે આત્મદ્રવ્ય છે એને આત્મદ્રવ્ય તરીકે જોઈએ છીએ તો એ એક રૂપે દેખાય છે, પણ એની પર્યાય રૂપે જોઈએ છીએ તો કે જે મનુષ્યની પર્યાયમાં છે કે પિરિયન્સની પર્યાયમાં છે તો એ અન્ય અન્ય દેખાય છે, જુદું જુદું લાગે છે. દેવ છે, મનુષ્ય છે, પિરિયન્સ છે વગેરે. એટલે પર્યાયો રૂપી વિશેષો એ પર્યાર્થિક નહીંથી જોઈએ ત્યારે જણાય છે. એટલે એ દ્રવ્ય અન્ય અન્ય જુદું જુદું દેખાય છે. અને બંને નયોરૂપી બંને ચક્ષુથી જોતા દ્રવ્ય સામાન્ય તથા દ્રવ્યના વિશેષો બંને જણાય છે. તેથી દ્રવ્ય અનન્ય તેમજ અન્ય અન્ય બંને ભાસે છે. એક રૂપે પણ ભાસે છે અને જુદા જુદા રૂપે પણ દેખાય છે. એક રૂપે ક્યારે દેખાય છે કે જ્યારે દ્રવ્યને દ્રવ્યાર્થિક નયથી જોવામાં આવે, એટલે કે દ્રવ્ય સામાન્ય રૂપે જોવામાં આવે છે ત્યારે. અને જુદું જુદું ક્યારે દેખાય છે કે જ્યારે પર્યાર્થિક નયથી જોવામાં આવે તો, એટલે કે દ્રવ્યના વિશેષો પર્યાય છે તે વિશેષો છે, એવા વિશેષોથી જોવામાં આવે તો એ જુદું જુદું ભાસે છે. દ્રવ્યાર્થિક નય અને પર્યાર્થિક નય બંને નયો વડે વસ્તુનું જે જ્ઞાન થાય છે તે જ પ્રમાણ જ્ઞાન છે. દ્રવ્યાર્થિક નય અને પર્યાર્થિક નય બંને ન લેવામાં આવે અને માત્ર એક જ દ્રષ્ટિથી જોવામાં આવે તો એ પ્રમાણ જ્ઞાન નથી કહેવાતું. એ પ્રમાણ જ્ઞાન ન કહેવાય. પ્રમાણ જ્ઞાન તો ત્યારે જ કહેવાય કે બધા જ દ્રષ્ટિકોણથી એનું જ્ઞાન કરવામાં આવે. આપણે હાથીનું ઉદાહરણ લીધું હતું કે હાથીનું જ્ઞાન કરવું હોય તો માત્ર એક તરફ ઉભા રહીને કરવામાં આવશે તો નહીં થાય. એટલે બધી બાજુથી આપણે ફરી અને જુદા જુદા એંગલથી હાથીને જોઈશું તો આપણને હાથી વિશે બરાબર ખ્યાલ આવશે કે આવો હાથી છે. નહીતર શું થશે, સામેથી જોનારને સૂંઢ અને બે પગ એટલે હાથી એવું લાગશે, અને પાછળથી જોનારને બે પગ અને વચ્ચે પૂંછડી એટલે એ હાથી એવો લાગશે. એટલે બંનેના વર્ણનમાં ફેર આવશે. એટલે કોઈ પણ વસ્તુનું જ્ઞાન પૂરેપૂરું ત્યારે કહેવાય કે પ્રમાણ જ્ઞાન હોય ત્યારે એને પૂરું જ્ઞાન કહેવાય. અને પ્રમાણ જ્ઞાનમાં જુદા જુદા દ્રષ્ટિકોણથી એનું વર્ણન કરવામાં આવ્યું હોય તો એ પ્રમાણ જ્ઞાન થાય. એટલે બધા જ નયોથી જ્યારે જ્ઞાન કરવામાં આવે ત્યારે એ જ્ઞાન પ્રમાણ જ્ઞાન થાય. હવે મુખ્ય અંશની વાત આપણે અહીંયા લઈને બેસીએ છીએ તો બે મુખ્ય અંશ થાય છે કે દ્રવ્યાર્થિક નય અને પર્યાર્થિક નય. એટલે દ્રવ્યાર્થિક અને પર્યાર્થિક બંને નયો વડે વસ્તુનું જે જ્ઞાન થાય તે જ પ્રમાણ જ્ઞાન હોય. આ પ્રવચન સારની ગાથા 144માં આ વાત આવે છે. હવે અહીંયા આગળ પ્રશ્ન છે કે દ્રવ્યાર્થિક નયના કેટલા ભેદ છે આગમની અપેક્ષાએ. આગમની અપેક્ષાએ દ્રવ્યાર્થિક નયના ત્રણ ભેદ છે, નૈગમ નય, સંગ્રહ નય અને વ્યવહાર નય. દ્રવ્યાર્થિક નયના ત્રણ ભેદ છે, એમાં નૈગમ નય, સંગ્રહ નય અને વ્યવહાર નય. નૈગમ નય કોને કહે છે? નૈગમ નય એટલે કે જે ભૂતકાળમાં પર્યાયમાં વર્તમાન વર્ત સંકલ્પ કરે, જે ભૂતકાળના પર્યાયમાં જે પહેલા થઈ ગઈ છે, ભૂતકાળની પર્યાય જે થઈ ગઈ છે એમાં વર્તમાન વર્ત સંકલ્પ કરે, અથવા તો ભવિષ્યના પર્યાયમાં કે જે પર્યાય થઈ નથી એમાં વર્તમાન વર્ત સંકલ્પ કરે, એટલે કે જાણે વર્તમાનમાં છે તે રીતે, તથા વર્તમાન પર્યાયમાં કંઈક નિષ્પન્ન પ્રગટ રૂપ છે અને કંઈક નિષ્પન્ન નથી તેનો નિષ્પન્ન રૂપ સંકલ્પ કરે, તે જ્ઞાનને તથા વચનને નૈગમ નય કહે છે. અહીંયા એને ઇંગ્લિશમાં એક વર્ડ આપ્યો છે ફિગ્યુરેટિવ. આને આપણે જરાક સમજીએ. મોક્ષ શાસ્ત્રમાંથી વાત લેવામાં આવી છે, તત્વાર સૂત્રમાંથી, કે એક વસ્તુ છે એ ભૂતકાળમાં હતી, અત્યારે એ રીતે નથી, અને એને ભૂતકાળની થઈ ગયેલી વસ્તુને આપણે અત્યારે વર્તમાનમાં હોય એ રીતે એનો સંકલ્પ કરીએ, અથવા તો જે ભવિષ્યકાળમાં થવાનું છે અત્યારમાં હજી વર્તમાનમાં થયું નથી એનો આપણે વર્તમાનમાં હોય એ રીતે સંકલ્પ કરીએ, અથવા તો વર્તમાનમાં છે પણ વર્તમાનમાં એનું પ્રગટપણું પૂરેપૂરું નથી, થોડું પ્રગટ થયું છે થોડું નથી થયું, છતાં પણ એને પૂરેપૂરું પ્રગટ છે એ રીતે એનો સંકલ્પ કરવામાં આવે તો એ એવા જ્ઞાનનો નય છે, એવું દર્શાવનારા નય છે, એવાને એ નૈગમ નય કહેવામાં આવે. નૈગમ નહી. એટલે પછી ભૂતકાળ ભવિષ્યકાળની જે વાત આવી તેમાં પછી ભૂતકાળનો અને ભવિષ્યકાળના એવા પણ ભૂત નૈગમ નહીં અને ભવિષ્ય નૈગમ નહીં એ રીતે પછી વાત આવશે. તો પહેલા તો આપણે આ નૈગમ નહીંનો અર્થ જે વસ્તુ નથી છતાં એને એ રીતે ભૂતકાળની છે એને વર્તમાન તરીકે જોવી, ભવિષ્યકાળની જે થઈ નથી જે થવાની છે એને વર્તમાન તરીકે જોવી, અથવા તો જે વર્તમાનમાં છે એમાં પૂરેપૂરું પ્રગટ થયું નથી છતાં એને પૂરા પ્રગટ તરીકે જોવી અને એ રીતે એને વર્ણન કરવું, એ રીતે એનું જ્ઞાન કરવું, એ રીતે વચનમાં લેવું, તો એને નૈગમ નય કહે છે. બીજું, જે નય અનિષ્પન્ન અથવા સંકલ્પ માત્રને ગ્રહણ કરે તે નૈગમ નય છે. એ વાત આમાં પણ આવી ગઈ, પહેલામાં પણ એ વાત આવી ગઈ છે, ત્રીજા નંબર પર લીધું તે, કે જે અનિષ્પન્ન અર્થના એટલે કે પૂરેપૂરું નિષ્પન્ન થયું નથી, પૂરેપૂરું થયું નથી, એ જે નય અનિષ્પન્ન અર્થના સંકલ્પ માત્રને ગ્રહણ કરે તે નૈગમ નય છે. એનું ઉદાહરણ આપ્યું છે અહીંયા કે લાકડા પાણી આદિ સામગ્રી એકઠી કરનાર પુરુષને કોઈ પૂછે કે આપ શું કરી રહ્યા છો, તેના ઉત્તરમાં તે કહે છે કે હું રોટલી બનાવી રહ્યો છું. હવે જો કે તે સમયે તે રોટલી બનાવી રહ્યો ન હતો, તથાપી નૈગમ નય તેના એ ઉત્તરને સત્યાર્થ માને છે. જો આ સમજવાનું છે, પહેલાના વખતની અંદર આ બધા ગેસને ચૂલા નહોતા, એ વખતમાં રસોઈ કરવી હોય, રોટલી બનાવવી હોય તો શરૂઆત ક્યાંથી કરવી પડે? ચૂલા ઉપર રસોઈ બનાવવાની હોય તો ચૂલા ઉપર રસોઈ બનાવવાની હોય એટલે લાકડા લાવવા પડે, પાણી લાવવું પડે, લોટ લાવવો પડે, એમ બધી સામગ્રી ભેગી કરે ત્યાર પછી તે રોટલી બને. તો અહીંયા એમ કહે છે કે જે માણસ હજી તો રોટલી તો બનાવતો નથી પણ હજી શરૂઆત કરી છે અને હજી તો લાકડા લઈને આવ્યો છે અને પાણી ભરીને આવ્યો છે અને એને પૂછવામાં આવે કે ભાઈ શું કરે છે તું, તો કે હું રોટલી બનાવું છું. હજી રોટલી તો બનશે ત્યારે, પણ એ આખી ક્રિયા જે છે એમાં એનો કે રોટલી બનાવવાનો ઉદ્દેશ એમાં આવી જાય છે. એને બનાવવી છે તો રોટલી, એટલે તો એ લાકડા લઈ આવ્યો છે, હવે ચૂલો સળગાવશે, પાણી પણ લઈ આવ્યો છે એટલે લોટમાં પાણી પણ નાખશે, લોટ બાંધશે, રોટલી વણશે અને રોટલી કરશે. પણ હજી થયું નથી, રોટલી તો ક્યાં બની છે અને રોટલીની તો હજી ક્રિયા થતી નથી, કરી રહ્યો છે એ લાકડા અને પાણીનું કામ, તો પણ એમ કે હું રોટલી બનાવું છું. તમે રસ્તામાં ચાલીને જઈ રહ્યા હો, બરાબર છો, તો તમને એમ કહેવામાં આવે તો શું કરો છો, તો કે જોબ પર જઉં છું. હજી જોબ પર તો ક્યાં છો, તમે તો હજી રસ્તામાં જ છો, જોબ પર તો હજી પહોંચ્યા નથી, ઓફિસ આવી નથી ને જોબ જ્યાં છે એ જગ્યા ઉપર પણ નથી, તમે એને હજી તમારા ટેબલ ઉપર પણ બેઠા નથી પણ જોબ પર. એટલે આ જે ભવિષ્યમાં જે થવાનું છે એની ક્રિયા જે શરૂ થઈ ગઈ છે તો એને પણ એ રીતે કહેવામાં આવે તો એ ઉત્તરને આપણે સાચો માની લઈએ છીએ, તો એ નૈગમ નહીંથી, એ ભાવિ નૈગમ નહીંથી આમાં એ રીતે કહેવામાં આવે. હવે એક ત્રીજું પણ છે એમાં, કે બે પદાર્થોમાંથી એકને ગૌણ અને બીજાને પ્રધાન કરી, એકને ગૌણ કરવાનું અને બીજાને મુખ્ય કરવાનું, અને ભેદ અથવા અભેદને વિષય કરવાવાળું જાણવાવાળું જ્ઞાન નૈગમ નય છે. બે પદાર્થોમાંથી, બે પદાર્થ છે એમાં એકને મુખ્ય કરવાનું અને બીજાને પ્રધાન કરવાનું, અને એમાં ભેદ અથવા અભેદ એને વિષય કરવાવાળું જાણવાવાળું જે જ્ઞાન છે તથા પદાર્થના સંકલ્પને ગ્રહણ કરવાવાળું જ્ઞાન નૈગમ નય છે. હવે જો ઉદાહરણમાં બરાબર સમજવું પડશે, જેમ કે કોઈ પુરુષ રસોઈમાં ચોખા લઈને વીણતો નથી, તે વખતે કોઈએ તેને પૂછ્યું કે તમે શું કરી રહ્યા છો, ત્યારે તેણે કહ્યું કે હું ભાત બનાવી રહ્યો છું. અહીં ચોખા અને ભાતમાં અભેદ વિવક્ષા છે, અથવા ચોખામાં ભાતનો સંકલ્પ છે. ચોખા અને ભાત એ બેમાં ફેર શું છે, કે જ્યારે રંધાય છે ત્યારે ભાત થાય છે, ત્યારે એ અહીંયા જે કહે છે એ વાત શું કરી, કે એ ચોખા જે ભાત થયા નથી એને ભાત અહીંયા કહી દીધું, એટલે ભાત વસ્તુ જુદી છે એ અને ચોખા વસ્તુ જુદી છે, છતાં પણ એને ભાતને મુખ્ય કરીને વાત કરી એટલે એમાં એ અભેદ વિવક્ષા થઈ, એ ભાતની અંદર અથવા તો ચોખાની અંદર એ ભાત આવી ગયા, એટલે એ રીતે એને નૈગમ નયથી એમ કહેવામાં આવે. હવે એના પછી પ્રશ્ન 62, નૈગમ નયના કેટલા ભેદ છે? ત્રણ ભેદ છે, ભૂત નૈગમ નય, ભાવિ નૈગમ નય અને વર્તમાન નૈગમ નય. આપણે શરૂઆતમાં જે રીતે વાત કરી કે જે ભૂતકાળની વસ્તુ થઈ નથી અને વર્તમાન વત કેવી, અત્યારે વર્તમાનમાં હોય એવી રીતે કેવી, ભૂતકાળની વસ્તુ જે થઈ ગઈ છે એને વર્તમાન વત કેવી અને ભવિષ્યની વસ્તુ જે બની જ નથી, થઈ નથી એને વર્તમાન વત કેવી, અને વર્તમાનમાં જે વસ્તુ હજી પૂર્ણ નથી થઈ છતાં પણ એને આપણે વર્તમાનમાં કેવી, એ ત્રણ રીતે આપણે નૈગમ નયને કહીએ છીએ. એટલે એના સ્વાભાવિક રીતે ત્રણ ભેદ થાય. નૈગમ નયના કેટલા ભેદ થાય? ભૂત નૈગમ નય, ભાવિ નૈગમ નય અને વર્તમાન નૈગમ નય. ભૂત નૈગમ નય એટલે ભૂતકાળની વાતને વર્તમાન કાળમાં આરોપણ કરી કહેવું, તે ભૂત નૈગમ નય છે. જેમ કે આજે દિવાળીના દિવસે જ શ્રી મહાવીર ભગવાન મોક્ષ ગયા. દિવાળીનો દિવસ હોય અને આપણે એમ કહીએ કે ભાઈ શું છે આજનો દિવસ, તો કે આજના દિવસે ભગવાન મહાવીર સ્વામી મોક્ષે પધાર્યા, આપણે એમ બોલીએ છીએ. અને ગૌતમ સ્વામીને કેવળ જ્ઞાન થયું આજનો દિવસ. હા, પણ ભાઈ આજના દિવસે ક્યાં થયું? એ તો ભૂતકાળમાં થઈ ગયું. એ તો દિવાળીનો દિવસ હતો, એ દિવસ પણ દિવાળીનો જ હતો, પણ છતાં એ દિવસ તો ગયો. એ તો કેટલા વર્ષો પહેલા ગયો, 2500 વર્ષ થઈ ગયા, એ વાત ન તો વધારે થાય, 2500 વર્ષ કરતા પણ 2500 વર્ષ લગભગ ગણી આપણે એ રીતે. તો જે વાત બની ગઈ છે એ વાતને લઈને આપણે કહીએ છીએ કે આજે વર્તમાનમાં એને ભૂત નૈગમ નહીં કહેવાય. નિશ્ચય મોક્ષ માર્ગમાં જે વાત છે, અહીંયા નિશ્ચય મોક્ષ માર્ગની વાત લઈને કહે છે કે નિશ્ચય મોક્ષ માર્ગ એ નિર્વિકલ્પ છે અને તે કાળે સવિકલ્પ મોક્ષ માર્ગ નથી તો તે સાધક કેમ થાય, એમાં સમાધાન આપ્યું છે કે ભૂત નૈગમ નયે તે પરંપરાએ સાધક છે. આ જરા પરમાત્મા પ્રકાશમાંથી લીધું છે, પણ આ ઉદાહરણ એટલું બધું નથી જલ્દી સમજાય એવું. એમાં મૂળ વાત એ છે કે જે ભૂતકાળમાં થઈ ગયા એને વર્તમાન વત કહેવા. દાખલા તરીકે મહાવીર સ્વામી ભગવાન અત્યારે તો સિદ્ધ થઈ ગયા, અથવા તો ગૌતમ સ્વામી પણ સિદ્ધ થઈ ગયા, છતાં પણ ગૌતમ સ્વામીને હજી આપણે એમ કહીએ કે ગૌતમ ગણધર. હવે ગૌતમ ગણધર ક્યાં છે? ગૌતમ સ્વામી તો સિદ્ધ થઈ ગયા, એ તો મોક્ષે પધાર્યા. ગૌતમ સ્વામી મોક્ષે પધાર્યા છતાં પણ ગૌતમ ગણધર, અને ગૌતમ ગણધર તરીકે આપણે વંદન કરીએ છીએ, તો એ શું થયું? એમાં ભૂત નિગમ નયની વાત છે કે ભૂતકાળમાં એ ગણધર હતા. ભૂતકાળમાં મહાવીર સ્વામી ભગવાનના વખતમાં એ ગણધર હતા. એટલે આપણે એ ભૂતકાળની વાતને એનો વિકલ્પ તરીકે આપણે એમાં કહીએ છીએ કે ગૌતમ સ્વામી ગણધર. ગૌતમ સ્વામી તો સિદ્ધ થઈ ગયા, અત્યારે ક્યાં ગણધર છે? તો એ ઉદાહરણથી સમજમાં આવશે. બીજું, ભાવિ નૈગમ નહીં, ભવિષ્યકાળમાં થવાવાળી વાતને ભૂતકાળવત થયેલી કહેવી તે ભાવિ નિગમ નય છે. જેમ કે અરિયંત ભગવાનને સિદ્ધ ભગવાન કહેવા. અહીંયા ભૂતકાળ ભવિષ્યકાળમાં થવાવાળી વાતને ભૂતકાળવત થયેલી કહેવી અથવા તો વર્તમાનવત કહેવી એ એટલે એ ભાવિ નિગમ નય છે. અહીંયા અરિયંત ભગવાનને સિદ્ધ ભગવાન કહેવા એટલે અરિયંત ભગવાન છે એ તો ખરેખર તો ચાર અઘાતી કર્મ સહિત છે, સિદ્ધ થયા નથી. સિદ્ધ થાય એટલે તો ચાર ઘાતી કર્મનો પણ નાશ થાય. અરિયંત ભગવાન છે એમને ચાર ઘાતી કર્મનો નાશ થયો છે અને એ પોતે ચાર ઘાતી કર્મ સહિત છે, વર્તમાનમાં છે. સિમંદર પ્રભુ વર્તમાનમાં છે, પણ હવે એમને ભવિષ્યની અપેક્ષાએ એમને આપણે એમ કહીએ કે સિદ્ધ, તો એ ભાવિ નૈગમ નયનું કથન કહેવામાં આવે. એ થવાના છે એ અપેક્ષાથી. વર્તમાન નૈગમ નય, કોઈ કાર્ય કરવાનું તો શરૂ કરી દીધું હોય પણ તે કાર્ય કંઈક થયું હોય ને કંઈક ન થયું હોય, પૂરેપૂરું ન થયું હોય, એમાં હોઈએ, એમાં આપણે કાર્યની અંદર હોઈએ. કાર્ય શરૂ કરી દીધું હોય, કાર્ય પૂરું થવાનું છે એ પણ આપણે જાણીએ છીએ, પણ પૂરું ન થયું હોય તો પણ એ કાર્યને આપણે જાણે કે એ પૂરું થયા સમાન માની લઈએ તો એને પણ એ વર્તમાન નૈગમ નહીં કહેવામાં આવે. આપણે ઘેરેથી નીકળ્યા અને આપણે વોલમાર્ટમાં જઈએ છીએ તો વોલમાર્ટ સુધી પહોંચ્યા નથી, બરાબર છે? હજી તો એના પાર્કિંગ લોટ સુધી પણ પહોંચ્યા નથી, પણ સામે આપણને વોલમાર્ટ દેખાય છે તો આપણે ફોન આવે તો આપણે કહીએ છીએ કે ભાઈ ક્યાં છો, તો કે વોલમાર્ટમાં. બસ અહીંયા વોલમાર્ટમાં પહોંચ્યો. વોલમાર્ટમાં ક્યાં પહોંચ્યો છે? હજી તો તું ભાઈ રોડ ઉપર છે, હજી તું ગાડી તારી કાર પાર્ક કરીશ ને વોલમાર્ટમાં એન્ટર થઈશ ત્યારે તું વોલમાર્ટમાં પહોંચ્યો કહેવાય. છતાંય આપણે કેમ કે આપણે ઘેરેથી નીકળ્યા છીએ એમાંથી મોટાભાગનું કાર્ય જે વોલમાર્ટમાં પહોંચવાનું છે એ તો પૂરું થઈ ગયું છે, એટલે હવે વોલમાર્ટમાં પહોંચવાના જ છીએ એ અપેક્ષા એ આપણે એમ કહીએ છીએ કે વોલમાર્ટમાં પહોંચ્યો નથી અંદર. છતાં પણ બેંકમાં જઈએ છીએ, હજી બેંકની પાસે પહોંચ્યા છીએ તમને છતાં કહી દઈએ છીએ કે ભાઈ ક્યાં છો, તો બસ અહીંયા બેંકમાં છું. બેંકમાં તો પહોંચ્યો ન હોય છતાંય, પણ જ્યાંથી નીકળ્યો છે અડધો કલાક પહેલાથી અને હવે બે મિનિટમાં જ્યાં પહોંચવાનો જ છે, તો પછી એ અપેક્ષાએ એમ કહેવામાં આવે. એટલે એ વર્તમાન નિગમને કહેવામાં આવે. કાર્યની પૂર્ણતા હજી થઈ ન હોય છતાં પણ કાગળ લખતા હોઈએ, લેટર લખતા હોઈએ, અને લેટર હજી લખવાનો ચાલુ હોય, પૂરો ના કર્યો હોય, તો શું કરો છો, શું કર્યું અત્યારે? બસ તો આ એક લેટર લખ્યો. લખ્યો ક્યાં છે? હજી તો તું લખે છે, હજી તો તારે લખવાનું બાકી છે એમાં. તો પણ એમ કહેવાય કે આ લેટર લખાય, લખી નાખ્યો, આ કાર્ય કર્યું એમ. તો એ વર્તમાન નિગમ નયની અપેક્ષાએ વાત લેવામાં આવી. એટલે ભૂત નિગમ નય, ભાવિ નિગમ નય અને વર્તમાન નિગમ નય, એ ત્રણ નિગમ નય છે. એટલે એમાં વર્તમાનવત વસ્તુને જાણવામાં આવે છે, ભવિષ્યકાળની, ભૂતકાળની અને વર્તમાનકાળની જે ક્રિયા ચાલુ છે પૂરી થઈ નથી છતાં પણ એવું એનું જ્ઞાન જે રીતે કરવામાં આવે છે એ બધા નય છે, તેને એ નિગમ નય કહેવામાં આવે છે. હવે એના પછી પ્રશ્ન 63 સંગ્રહ નય કોને કહે છે? જે નય પોતાની જાતિનો વિરોધ નહીં કરી સમસ્ત પદાર્થોને એક પણાથી ગ્રહણ કરે તેને સંગ્રહ નય કહે છે. જેમ કે સત, દ્રવ્ય ઇત્યાદિ. સંગ્રહ નયમાં શું કહે છે? કે જે નય પોતાની જાતિનો વિરોધ નહીં કરીને, પોતાની જાતિનો વિરોધ નહીં કરીને સમસ્ત પદાર્થોને એક પણાથી ગ્રહણ કરે છે તેને સંગ્રહ નય કહે છે. એટલે અહીંયા જે આ શબ્દ મૂક્યા છે સત, સત એટલે એ શું બતાવે છે? સત શબ્દ સત હોવા પણ બતાવે છે. દ્રવ્ય એ પણ એ પોતે છે એમ નહીં, એક પોતે પણ આખા સમગ્ર ને બતાવે છે એવા જે છે તે સંગ્રહ નય કહેવામાં આવે. જીવને છે તો આપણે એમ કહીએ કે બધા એક જીવ હોય તો આપણે જીવ દ્રવ્ય તરીકે કહીએ છીએ, તો એ દ્રવ્ય તરીકે એમાં એ તો ઇન્ડિવિજ્યુઅલ જુદું છે, તો પણ એમાં એ દ્રવ્યમાં બધા જીવ દ્રવ્ય જે છે એ અર્થ આવી જાય છે, એટલે એને આપણે એ દ્રવ્ય કહીએ છીએ, એ સંગ્રહ નય છે. વ્યવહાર નય કોને કહે છે? તો કે જે નય સંગ્રહ નયથી ગ્રહણ કરેલા પદાર્થોનો વિધિપૂર્વક ભેદ કરે તેને વ્યવહાર નય કહે છે. જેમ કે સત બે પ્રકારે છે, દ્રવ્ય અને ગુણ બે પ્રકારે સત છે. એટલે દ્રવ્યનું પણ હોવાપણું છે અને ગુણનું પણ હોવાપણું છે. દ્રવ્યના છ ભેદ છે, જીવ પૂતગળ ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય આકાશ અને કાળ. હવે ગુણના બે ભેદ છે, સામાન્ય અને વિષય. અહીંયા વિશેષ વિશેષ હોવું જોઈએ વિષયની બદલે, સામાન્ય અને વિશેષ ગુણના બે ભેદ. આ રીતે જ્યાં સુધી ભેદ થઈ શકે છે ત્યાં સુધી આ નય ભેદ કરે છે. વ્યવહાર નયથી વાત કરવી છે અહીંયા, તો વ્યવહાર નય એ ભેદ રૂપે દર્શાવે છે, એ વ્યવહાર નય છે એ અહીંયા વાત કરવામાં આવી છે. આના સંબંધી આપણે આગળ વધારે વિસ્તાર કરીશું. તો આજનો સ્વાધ્યાય અહીંયા પૂરો કરીએ અને હવે પછીનો સ્વાધ્યાય આપણે આગળ પ્રશ્ન 65 કરીશું. એમાં 63-64 પ્રશ્નોનું ફરી પાછું રિવિઝન પણ કરીશું. જય જીનેન્દ્ર.